నమోస్తు 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 నమో ఓరియంతాణం నమో సిద్ధాణం నమో ఐరియాణం నమో వజ్రాయాణం నమో లోయే సహస్రావణం ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాన్ విరో మంగళం గౌతమ గణి మంగళం కుందకుందార్యోజన్ ధర్మోస్తు మంగళం సర్వమంగళమంగళ్యం సర్వకళ్యాణకారకం ప్రధానం సర్వధర్మాణం జయనం జతు శాసనం. నమః సమయ సారాయ స్వానుభూత్యా చకాశతే చిత్స్వభావాయ భావాయ సర్వభావాంతర్చితే.
બોલો. અરે આહા ને
આહા અંદર ભગવાન જ્ઞાયક પરિપૂર્ણ ભરપૂર છે. તેમાં આ એક શક્તિ એવી છે કે દરેક ગુણની પર્યાય પૂર્ણ ભરતા વસ્ત છે. દરેક ગુણની પર્યાયમાં દરેક ગુણની પર્યાયમાં ત્યાગ ઉપાદાન શૂન્ય તો શક્તિનું રૂપ છે. જેથી જ્ઞાનની પર્યાય પર જ્ઞેયના ગ્રહણ ત્યાગથી શૂન્ય છે.
એટલે ઇન્દ્રિય જ્ઞાન નથી, આ અતિન્દ્રિય જ્ઞાન છે એમ કે છે. ઇન્દ્રિય જ્ઞાન ને ગ્રહણ ત્યાગ હોય.
અચ્છા,
અતિન્દ્રિય જ્ઞાન માં ગ્રહણ ત્યાગ નથી એમ કે છે. શ્રદ્ધા ની પર્યાય માં ગ્રહણ ત્યાગ નથી. શ્રદ્ધા ની પર્યાય વિખ્યાતો ના ગ્રહણ ત્યાગ થી શૂન્ય છે. વિખ્યાતો ને ગ્રહિત હું ને વિખ્યાતો ને છોડ્યું એવી ચારિત્ર ની પર્યાયમાં છે નહી. ચારિત્ર નો અધિકાર છે ને. શ્રદ્ધા ની વાત કરે છે, જ્ઞાન ની વાત કરે, શ્રદ્ધા ની વાત. ચારિત્ર ની પર્યાય
રાગ ના વિકાર ના ગ્રહણ ત્યાગ થી શૂન્ય છે.
એ ચારિત્ર ની પર્યાય નું નામ છે. બોલો. આગળ આવશે કલાક થાવ. આનંદ ની પર્યાય
આફુરતા ના ત્યાગ ગ્રહણ ત્યાગ થી શૂન્ય છે. આહા, આ તો અમૃત માં ઝરણા વયા છે ભાઈ. દિગંબર સંતો મુનિવરો સિવાય ક્યાંય આ ઝરણા છે નહીં. કહે છે ભગવાન તું પરિપૂર્ણ છો નાથ, ને પરિપૂર્ણતા માંથી જે પર્યાય દ્રષ્ટિ છે પૂર્ણ છે. પરના ગ્રહણ ત્યાગ રહિત છે.
એમાંથી જે પર્યાય એના આશ્રય પ્રગટ થાય છે એ વધઘટ વગર ની પ્રગટ થાય છે.
બરાબર.
પરાશ્રય પર્યાય માં વધઘટ થાય છે. એટલે પર્યાય નો ભેદ કરો તો એ પર્યાય પર થઈ ગઈ તો એમાં વધઘટ થાય છે.
બરાબર.
કે આત્માશ્રિત પરિણામ શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર પ્રેરિત થાય છે. વધઘટ વગર ની વસ્તુ નો અવલંબી લે છે તો એ પરિણામ પણ વધઘટ વગર ની પરિણામ પ્રગટ થાય છે. એમાં વધવું નથી ને ઘટવું નથી એમ કે છે. એટલે પર્યાય ના વેદરે જોશો તો પર્યાય વધઘટ વાળી દેખાય. પણ દ્રવ્ય ને પર્યાય થી મળેલું દ્રવ્ય જુઓ. પર્યાય એ દ્રવ્ય મળી જાય છે.
બરાબર.
રુધિર રહીને જાણી શકે નહીં દ્રવ્ય ને. તો દ્રવ્યમાં ઉદ્ઘટ નથી, તો દ્રવ્યને જાણનારી જે પર્યાય કઈ અંદર જાણે છે એને ઉદ્ઘટ વગર ની થઈ ગઈ એમ કે છે. પર્યાય ની સામે જોમાતું એમ કે હદગટ વગર નું વસ્તુ જે છે એની સામે જો, એની સામે જે પર્યાય જોવે છે એ પર્યાય એના જેવી દેખાય, એનાથી જુદી દેખાતી નથી. દ્રવ્ય વધઘટ વગર નું દેખાય છે, તો એના આશરે જે પરિણામ થયા એ પરિણામ ને જોતા પણ એમાં વધઘટ મને દેખાતી નથી. આખું
દ્રવ્ય છે તે ગુણી છે, તેમાં શક્તિઓ છે તે ગુણ છે, તે ગુણ નું અહીં વર્ણન ચાલે છે. ગુણ કહો, સ્વભાવ કહો, કે સતનું સત કહો, બધાનો એક જ અર્થ છે. શરૂમાં જ આચાર્ય દેવે કહ્યું છે કે જ્ઞાન માત્રમાં અચલિતપણે સ્થાપેલી દ્રષ્ટિ વડે ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતો તદ અવિનાભૂત અનંત ધર્મ સમૂહ જે કાંઈ જેવડો લક્ષિત થાય છે, તે સગડો ખરેખર એક આત્મા છે. એટલું સરસ.
ક્રમ ને અક્રમ બે,
ક્રમ ને અક્રમ બે એક આત્મા છે.
એક આત્મા
એટલે એવું છે ને કળસ,
જે પુરુષ કે છે કે કેવળ જ્ઞાન ભિન્ન છે, એ કે છે કે ક્રમરૂપ ને અક્રમ આખો એક આત્મા છે, એકમ. આ જે છે વિષય છે એ દ્રવ્ય ગુણ અને પર્યાય ત્રણે શુદ્ધ છે, એક જાત છે.
એક જાત
દ્રવ્ય થી પર્યાય ની જાત જુદી દેખાતી નથી એમ આમાં કેવું છે? દ્રવ્ય થી પર્યાય ની જાત જુદી નથી, જેવું દ્રવ્ય છે એવી પર્યાય દેખાય છે એમ. દ્રવ્ય પરિપૂર્ણ દેખાય છે તો પર્યાય પરિપૂર્ણ દેખાય છે, કેમ કે પર્યાય ન રહી,
દ્રવ્ય થઈ ગયો.
જો પર્યાય ને જશો તો પૂર્ણ દેખાશે,
પૂર્ણ દેખાશે બરાબર
એમ કેવા માંગે છે.
દ્રવ્ય થઈ ગયો માટે પરિપૂર્ણ દેખાય છે.
જે કઈ જેવડો લક્ષિત થાય છે એટલે જણાય છે જ્ઞાનમાં, નહીં થાય છે તે સગળો ખરેખર એક આત્મા છે. આ જે ધર્મો લીધા ને એમાં બધા શુદ્ધ ધર્મો, કોઈ અશુદ્ધ ધર્મ ની એમાં વાત છે શક્તિમાં કે નહીં માં જાય આમાં ના આવે. શું કીધું?
શું કીધું? જે અનંત શક્તિઓ છે તે અક્રમ રૂપ છે,
જોયું હવે ખુલાસો કરે છે.
ક્રમરૂપ પ્રવર્તતા પરિણામમાં શુદ્ધતાની વાત લેવી, અશુદ્ધતાની વાત ન લેવી. ક્રમરૂપ પ્રવર્તતા પરિણામમાં શુદ્ધતાની વાત લેવી, અશુદ્ધતા છે તેનું જે જ્ઞાન થાય છે તે પોતાની પર્યાયમાં પોતાથી થાય છે, એવું જ્ઞાનનું સહજ સ્વપર પ્રકાશક સામર્થ્ય છે. જ્ઞાનની પર્યાય સ્વપરને પ્રકાશથી થકી પોતે પોતાથી જ પ્રગટ થાય છે. 12મી ગાથામાં જે કહ્યું છે કે વ્યવહારને વિચિત્ર અનેક વર્ણમાલા સમાન હોવાથી જાણેલો તે કાળે પ્રયોજનવાન છે, તેનો પણ આ જ અર્થ છે. જે અનંત ધર્મો નો સમૂહ છે તે સગળો ખરેખર એક આત્મા છે. એમ કહ્યું છે. તેમાં આ શક્તિ ને શક્તિવાન, આ પર્યાય ને પર્યાયવાન એવા ભેદરૂપ વ્યવહારને દૂર કરીને એટલે ગૌણ કરીને શક્તિવાન જે ત્રિકાલી એક દ્રવ્ય છે તેની દ્રષ્ટિ કરવી એનું નામ સમ્યક દર્શન છે. સમ્યક દર્શન નો વિષય બહુ સૂક્ષ્મ, અચિંત્ય અને અલૌકિક છે. અહીં શક્તિનું વર્ણન છે તે દ્રવ્યની દ્રવ્ય દ્રષ્ટિની પ્રધાનતાથી છે, તેથી ક્રમવર્તી પરિણામમાં એટલી શુદ્ધતાની જ વાત કરી છે. તે શુદ્ધતાના ક્રમમાં અશુદ્ધતાની વ્યવહારની નાસ્તી છે. આનું નામ અનેકાંત છે.
સમ્યક દર્શન વિશે બહુ સૂક્ષ્મ, અચિંત્ય અને અલૌકિક છે. અહીં શક્તિનું વર્ણન છે તે દ્રવ્યની પ્રધાનતાથી છે, તેથી ક્રમવર્તી પરિણામમાં એટલી શુદ્ધતા શુદ્ધતાની બરાબર.
બંને વાત અપેક્ષાથી સાચી છે. જ્યાં જે અપેક્ષાથી વાત કરી છે ત્યાં તે અપેક્ષાથી યથાર્થ સમજવું જોઈએ. શક્તિ એટલે સ્વભાવ, અને સ્વભાવ વાન જે આત્મા તેની દ્રષ્ટિ કરાવી છે ત્યાં અશુદ્ધતાની વાત છે જ નહીં. કેમ કે દ્રવ્ય દ્રષ્ટિ નિર્વિકલ્પ છે, તેનો વિષય પણ નિર્વિકલ્પ છે. અશુદ્ધતા થાય એવી દ્રવ્યમાં કોઈ શક્તિ જ નથી. તથાપિ જ્યાં સુધી સાધકપણું છે ત્યાં સુધી રાગ હોય છે. દ્રવ્ય દ્રષ્ટિની સાથે જે જ્ઞાન થયું છે તે રાગને પણ જાણે છે. જ્ઞાન તો સુપર પ્રકાશક છે ને, તેથી જ્ઞાન પ્રધાન જ્યાં કથન હોય ત્યાં રાગનું પરિણમન પોતામાં છે, તેથી રાગનું કર્તા પોતે છે એમ પર્યાય અપેક્ષા કહેવામાં આવે છે. હવે જ્ઞાન પ્રધાન કથનમાં રાગનું કર્તા પોતે છે એમ પર્યાય અપેક્ષા કહેવામાં આવે છે. જ્ઞાન પ્રધાન કથનમાં રાગનો ભોગતા પણ પોતે આત્મા છે એમ કહેવામાં આવે છે. પ્રવચન સારમાં વિકારનો અંશ જીવનો છે એમ લીધું છે. કેમ કે એક સમયના વિકારી અંશને જો કાઢી નાખો તો ત્રણ કાળની પર્યાયનો સમૂહ તે દ્રવ્ય એ વાત સિદ્ધ નહીં થાય. અહીં શક્તિના અધિકારમાં શુદ્ધ પર્યાયની જ વાત લીધી છે. શુદ્ધ પર્યાય ભલે અલ્પ હો પણ તે પર્યાય પરિપૂર્ણ દ્રવ્યને પ્રસિદ્ધ કરે છે. પ્રસિદ્ધ દ્રવ્યને સિદ્ધ કરે છે, પ્રસિદ્ધ કરે છે. અંશ છે તે પૂરણ અંશીને સિદ્ધ કરે છે. એક અંશને કાઢી નાખો તો પૂર્ણ દ્રવ્ય સિદ્ધ નહીં થાય. જો આવી વાત છે
આખા પદાર્થ ની સિદ્ધિ કરે છે, અહીંયા પ્રયોજન ની સિદ્ધિ છે. એટલો બે
વાક્ય
આગમ પદ્ધતિ છે, અધ્યાત્મ પદ્ધતિ.
અશુદ્ધતા જે રાગ છે તે ક્રમવર્તી જ્ઞાન ની પર્યાયમાં જણાય છે. રાગ છે તો રાગ નું જ્ઞાન થાય છે એમ નહીં, સપર પ્રકાશક જ્ઞાન ની ક્રમવર્તી પર્યાય તે સમયે પોતાથી જ ઉત્પન્ન થાય છે. રાગ ને પરગ ને પણ જાણે છે એમ કેવું તે વ્યવહાર છે. નિશ્ચય થી તો સપર પ્રકાશક જ્ઞાન ની પર્યાય જ્ઞાન જ
છે.
સર્વજ્ઞ સર્વદર્શિત શક્તિ બહુ કઠિન કામ છે. મને બરાબર જેમ છે એમ સમજવું બહુ કઠિન છે.
અપેક્ષા
સમજાઈ જાય એટલે સમાધાન થઈ જાય. સર્વદર્શિત ને સર્વજ્ઞ શક્તિ ને આત્મદર્શનમય અને આત્મ જ્ઞાનમય કહી છે. સર્વજ્ઞ પરને જાણે છે માટે સર્વજ્ઞ છે, શું એમ છે? ના, એમ નથી. એક સમયમાં પોતાના ત્રિકાલી દ્રવ્યગુણ પર્યાયનું જ્ઞાન કરે અને પરના દ્રવ્યગુણ પર્યાયનું જ્ઞાન કરે એવી સર્વજ્ઞ પર્યાય જે છે તે આત્મજ્ઞાનમય છે.
એક મિનિટ.
હાજી.
આત્મજ્ઞાન છે સ્વરૂપથી.
સ્વરૂપથી જ કેવલ જ્ઞાન એક સમયમાં સુપર પ્રકાશ જ છે, પરને પ્રકાશે છે માટે સર્વજ્ઞ છે એમ છે જ નહીં. આત્મજ્ઞાન રૂપે પરિણમવું જાણવું એ એનો સ્વભાવ છે. આત્મજ્ઞાન રૂપે પરિણમવું જાણવું તે એનો સ્વભાવ છે.
એટલે આત્માને જેણે કર્યું સ્વભાવ છે, પરને જાણવું સ્વભાવ નથી.
સ્વભાવ નથી એમ.
કોણ સમજાવે? ચાલો. પરને જાણે છે, જો આ લીધું
પરને જાણે છે એમ કેવું એ તો અસદભૂત વ્યવહાર છે.
પણ જાણે છે એમ કેવું તે અસદભૂત વ્યવહાર છે. એટલે જૂઠો વ્યવહાર છે. એટલે જાણતો નથી અને જાણે છે એમ કેવું
એમનો અસદભૂત
અસદભૂત છે ને. જાણતો નથી કપાટ ને આત્મા જાણતો નથી અને કેવું કે આત્મા કપાટ ને જાણે છે. ગુરુદેવે આદમ ભાષા જાળવી રાખી એનું કારણ છે કે શાસન એ શૈલી છે. ચલો કઈ હતો આપણે બે પોઈન્ટ મેં ભાઈ આપ્યા જવાબ માંગો કે બે પોઈન્ટ બોલ બોલ જવાબ મીડાયું નહીં આમ ના ચાલે બરોબર. બે પોઈન્ટ આપ્યા મેં તો આત્મા નિર્મળ કરીને કરે તે કરે છે એ વ્યવહાર છે. એટલે શું? આત્મા નિર્મળ પર્યાયને કરે છે સાધક એટલે શું? સાધક આત્મા વિકારી અવિકારી પર્યાય ને વ્યવહારે જાણે છે. એટલે શું? વ્યવહારે કરે છે ને વ્યવહારે જાણે છે એટલે શું? આનો ખુલાસો કરજો. મને બરાબર ખબર હતી. આવ્યા થોડી વાતો કરી આ બે પોઈન્ટથી. જો મેં કોઈ એક પ્રશ્ન તમને આપ્યો તો એનો જવાબ તો કે આ બે પ્રશ્નો તમે આપ્યા છે આ બે પ્રશ્નો છે એનો શું જવાબ મને જોઈએ ના આવ્યો. એટલે મેં એને કહ્યું ભાઈ નામ છે અને પછી મેં પાછું એમને આધાર આપ્યો હતો કે 10 ગાથા અધ્યયન કરશો ને તો આનો જવાબ તમને મળી જશે. 10 ગાથા 373-82 પણ પ્રમાણ ની બહાર જાય છે. મારા બાબુ ભાઈ છે મારા પ્રમાણ ની અટકવાનું નથી. પ્રમાણ નો વિષય દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે. એમાંથી પર્યાય નું લક્ષણ દ્રવ્ય તરફ જવાનું છે. ક્યારેક કારણ જ્ઞાન ની પર્યાય એવી પ્રગટ થાય છે બધાને જેમાં આત્મા જણાય છે. એ પર્યાય આત્માને જાણે છે એમ જળતી પર્યાય દેખાય છે. એમ પ્રેક્ટિકલ છે આ વાત, થિયરી નથી. કહ્યું એ તો તમે કુદરતી પૂછો. તમે વ્યાજ્ઞાન તો કઈ કરતા તમારી યાર થવાનું નથી. આ લોકોની યાર થાત શું ચર્ચા ચાલે છે? ચર્ચા ચાલતી નથી, ચાલવાની છે. આપણે તો ભરે કીધો તો બે મિનિટ નું કામ છે.
પાણી
પી લીધું.
પરને જાણે છે એમ કેવું, એ તો
અસદભૂત વ્યવહાર છે. અસદભૂત એટલે જૂઠો, જૂઠો વ્યવહાર સાચો લાગ્યો એટલે શું
થયું, આમ થઈ ગયું,
અજ્ઞાન થઈ ગયું કે નહીં.
ના, જડ
જૂઠાને જૂઠો જાણે તો સાચાને સાચું જાણી શકે,
બરાબર.
પણ જૂઠો સાચો લાગે
તો
સાચું જ્ઞાન પ્રગટે જ
નહીં થાય,
અજ્ઞાન થઈ ગયું, પ્યોર કે દરવાજો બંધ થઈ ગયો. એનું જૂઠી વાતને સાચી લાગે, રાગને આત્મા કરે છે એ જૂઠી નીતિ કહ્યું છે. હવે સાચું લાગે તો કરતા બુદ્ધિ ક્યાંથી જાય? અરે નિર્મળ પર્યાય છે, ઉપચાર થી કરતો નથી, ઉપચાર થી કરે છે નહીં,
ઉપચાર
થી કરતો નથી, નિર્મળ પર્યાય. હા, ગુરુદેવે કહ્યું અને કુમકુમ ભગવાને કહ્યું. કેટલા વર્ષ પહેલાની વાત, તત્વની વાત યાદ રહીએ છે, બાકી વાત નથી યાદ રહી, ખરેખર નથી યાદ,
બરાબર
તો અનુભવ છે.
હાજી એકદમ,
કેટલા વર્ષ પહેલા ખોળાઈ ગયો તો ઉપચાર થી પણ કરતો. કુમકુમ ભગવાન ની ગાથા પાઠ આવી ભદ્રબાહુ સ્વામી ના
ગુફામાં
ઉકેલ ના આવે બેન, આ વાતમાં કઈક મર્મ રહી જાય છે, ભલે અંદર થી આવતું નથી ખુલાસો, આવે તો કહું, ભલે આમ આપણે સમાધાન કરીએ. મેં પ્રશ્ન કર્યો હતો, કરતા બુદ્ધિ ચોથે ગુણ સ્થાને જાય છે, તો છઠ્ઠા સાતમા ગુણ સ્થાને ઝુલતા મુનિ એમ કેમ કે છે કે કરતા નથી ઉદય મળતો, એમ શા માટે આમ વાત કરે? મેં પ્રશ્ન ઉઠાવ્યો, સમાધાન ના આવે ત્યાં સુધી શું થાય? આવવાનું હોય ક્યારે? એમાં એકાએક આવ્યું, એકાએક આવ્યું શું, અને ગુરુદેવ યાદ કર્યા મેં કે આ વાત કુંતકુંત ભગવાન જે લખી ગયા છે એ ગુરુદેવ ના જ્ઞાન માં આવી ગઈ છે,
બરાબર.
પુરુષ થઈ ગયો, બહુભાઈ જયપુર માં એને વાત કરી વ્યાખ્યાન અને ચોટી ગયું. 16 લાખ રૂપિયા ખર્ચા ત્યારે હો, આની
પ્રતિષ્ઠા.
હું તો હર્ષનો પાર, કેમ કે અકર્તા એ બેઠો છે, અકર્તા ને ઊંડા સંસાર છે, તો ગયો હું હર્ષ કરવા, તે એમાં બધા બેઠા હતા. એવી વાત થોડું બહુ ચાલતી હતી, મેં કહું આમાં હું શું કહું, એક બે જણા બેઠા હતો તો હર્ષ કરે થયું પાછો હતો, પણ ખોડાઈ ગયું ઉકેલ ના આવે. એકાએક ઉકેલ પંકજ હતો, એવો
કુદરો
જતા કરવા માતા પણ યાદ કર્યા, ઈશ્વરીય મહાદેવ થઈ ગયા કરી દીધા, બધું સંધ્યા આવી ગયું છે. શું આવ્યું? મેં કહ્યું કરતા નથી, કારિતા નથી, અનુબોધક નથી, જે વાત કરે છે ને એ ઉપચાર થી કરતા નથી એમ કહ્યું. કરતા બુદ્ધિ તો ગઈ છે, કરતા નથી કેમ કહ્યું કે ઉપચાર થી ઉપચાર નો નિષેધ કરે છે તો પરમાર્થ પ્રતિક્રમ શુદ્ધ ઉપયોગ થઈ જાય
છે.
શુદ્ધ ઉપયોગ ન થાય ક્યારે કે જો ઉપચાર થી કરતા માને તો શુદ્ધ ઉપયોગ નથી થતો. સમીકરણ ચારિત્રીય છઠ્ઠા સાતમા નો યોગ, પણ શુદ્ધ ઉપયોગ ન થાય એવી અલૌકિક. અને આમાં આપણે ઓલો કેવા ભટારક હલી ગયો, આ વ્યાખ્યાનમાં લઈ લલી ગયેલો. હા, એવો એલો કીધું એટલે એ શાંતિભાઈને માટે કે આપણે માટે કહ્યું કે ઘણા જ્ઞાનીઓના પરિચયમાં, ત્યાગીઓના, મુનિઓના પણ આગો અર્થ હોય.
આપને જ કહી દઉં,
મને કહ્યું બુદ્ધિશાળી પણ નિર્મળ પર્યાય, રાગ ની વાતો ક્યાં રહી? ખરેખર ગુરુદેવ ને સમજનારા ઓછા છે એમ દેખાય છે. પછી આવા ઝઘડા ચડી
જાણે
લોકાલોકમય નથી,
આત્મજ્ઞાનમય છે. લોકાલોક છે તો આત્મજ્ઞાનમય સર્વજ્ઞ પર્યાય છે એમ છે નહીં?
વસ્તુ સ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નથી. લોકાલોક છે તો કેવું જ્ઞાન છે એમ નથી. અને બીજા બોલમાં વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન કરતો નથી એટલે એને જ્ઞેય બનાવતો નથી. આત્માનું જ્ઞેય પણ છોડીને લોકાલોકને જ્ઞેય બનાવે એવી આત્માની શક્તિ નથી. વસ્તુ સ્વભાવ પર વડે ઉત્પન્ન થાય નહીં ને વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન કરે. જ્ઞેય થી જ્ઞાન ન થાય અને જ્ઞેય નું જ્ઞાન ન થાય. લોકાલોક જ્ઞેય છે એનું જ્ઞાન કોઈને થતું નથી. એનો પ્રતિભાસ છે પણ એનું જ્ઞાન ન થાય. એ જ્ઞાન એનું ક્યારે થાય કે અહીંથી છૂટે તો દસ વ્યાખ્યાન બહુ સારું. આવા વ્યાખ્યાન જીવનમાં પેલા વેલા મારા જીવનમાં પેલા અનુભવ થઈ ગયા ભગવાને બતાવ્યો. મારી વાત નથી કરતો. જામનગર વાળા ખુશ ખુશ થઈ ગયા. ત્યાં પકડનારા છે એમ દેખાય છે. એટલી જ વાત આવી. ત્યાં પકડનારા હોય ત્યારે જ વાત આવી. વાણી નો યોગ છે ત્યાં નીકળે એવી છૂટી વાણી મારો. દસ દિવસ અમારા બહેનો સ્વાધ્યાય સારો છે બસ બીજાનો થાય. પગ છૂટી જાય હું તમને જાણું છું ને એ આત્મજ્ઞાનમય છે. લોકાલોક છે તો આત્મજ્ઞાન થી આત્મજ્ઞાનમય સર્વત્ર પર્ય છે એમ છે નહીં. શક્તિ પોતાથી હોય કે લોકાલોક થી હોય? શક્તિ ની વ્યક્તિ પોતાથી હોય કે પરથી હોય? શક્તિ તો પોતાથી વ્યક્તિ થાય ત્યારે લોકાલોક નિમિત્ત તો ખરું કે નહીં? અરે ઉપાદાન ને નિમિત્ત ની અપેક્ષા ન હોય, નિરપેક્ષ હોય. ચાલો આગળ. સમન
શક્તિ ઉપાદાન છે, શક્તિ ની વ્યક્તિ પણ ઉપાદાન
ઉપાદાન છે એટલે નિમિત્ત ની અપેક્ષા નિમિત્ત ની અપેક્ષા લ્યો તો ઉપાદાન રહેતું નથી. નૈમિત્તિક થઈ જાય. નૈમિત્તિક થાય તો પરાધીન થઈ જાય. મૂળ વાત છે આ જૈન દર્શન.
આ
વિષય ને લગતી ચર્ચા થયેલી
તે કહે કે લોકાલોક છે તો કેવળ જ્ઞાન ની પર્યાય થઈ. ત્યારે એમ કહેલું કે ના એમ નથી, કેવળ જ્ઞાન ની પર્યાય પોતાથી થઈ છે, લોકાલોક ની એને અપેક્ષા નથી. લોકાલોક છે માટે કેવળ જ્ઞાન છે એમ છે નહીં. સર્વ શુદ્ધ જ્ઞાન અધિકાર માં આ વાત આવી ગઈ છે. કેવળ જ્ઞાન લોકાલોક ને નિમિત્ત છે અને લોકાલોક કેવળ જ્ઞાન ને નિમિત્ત છે. આવો પાઠ છે. નિમિત્ત છે એનો અર્થ શું? બીજી ચીજ છે બસ એટલું. લોકાલોક છે માટે કેવળ જ્ઞાન છે એમ છે નહીં, અને કેવળ જ્ઞાન છે તો લોકાલોક છે એમ પણ છે નહીં. વસ્તુ સહાવો ધમો, વસ્તુ જે ભગવાન જ્ઞાયક આત્મા છે એની જે શક્તિઓ તે એનો સ્વભાવ છે અને તે સ્વભાવ એનો ધર્મ છે. ત્યાં આ ધર્મ અને આ ધર્મી એમ ભેદ ની દ્રષ્ટિ છોડીને ધર્મી ની જ જ્ઞાયક પ્રભુ ઉપર દ્રષ્ટિ દેવાથી પર્યાયમાં વિતરાગતા રૂપી ધર્મ પ્રગટ થાય છે. સદાય આવો માર્ગ છે. પણ અમે વર્ષી તપ કરીએ તો ધર્મ થાય કે નહીં? ધૂળે ન થાય સાંભળને. અંતરમાં માર્ગ સમજ્યા વિના ખૂબ આકરા તપ તપે તો
તો પણ એ તો બધા થોતા છે બાબા. બાબા અંદર માં આનંદ નો સાગર ભગવાન આત્મા ઉછળે છે.
એનું નામ તપ છે.
ભગવાન આત્મા માં અંદર શક્તિ રૂપે આનંદ પૂર્ણ પૂર્ણ ભર્યો છે. ત્યાં આ આનંદ અને આ આનંદ દાતા એવો ભેદ દ્રષ્ટિ માંથી કાઢી નાખીને પૂર્ણાનંદ સ્વરૂપ ની ભગવાન ગાયક ઉપર દ્રષ્ટિ કરી અંતર રમણતા કરે તેને જેમ સમુદ્ર માં ભરતી આવે તેમ પર્યાય માં આનંદી છોડ ઉછળે છે. લોકોને ભગવાન કેવલી ની શ્રદ્ધા નથી. જુઓ દ્રવ્ય ની પર્યાય પ્રતિ સમય ક્રમબદ્ધ થાય છે. શાસ્ત્ર માં સમયસાર ગાથા 308 308 થી 311 ની ટીકામાં ક્રમ નિયમિત શબ્દ પડ્યો છે. તેનો અર્થ પંડિત શ્રી હિંમત ભાઈ એ ક્રમબદ્ધ કર્યો છે. ભાઈ આ કઈ સોનગઢ ની વાત નથી. આ કોઈ પક્ષ ની વાત નથી. આ તો વસ્તુ સ્વરૂપ છે. તેને જેમ છે તેમ સ્વીકારવું જોઈએ. પ્રશ્ન પણ તમે આ નવો માર્ગ ક્યાંથી કાઢો? અત્યારે પ્રસિદ્ધિ માં આવી છે. સંમત 1972 ની સાલમાં અમારે સંપ્રદાયમાં ચર્ચા થયેલી. અમારા ગુરુભાઈ કહે ભગવાન કેવલ જ્ઞાની એ જયારે જેમ થવાનું દીઠું હોય ત્યારે તેમ થાય જ. પણ આપણે વળી પુરુષાર્થ શું કરવો? તે વખતે અમે નવ દીક્ષિત માત્ર 25 વર્ષની ઉંમર ને ચર્ચા નીકળેલી તો ત્યારે કહેલું કેવલ જ્ઞાની એ જયારે જેમ થવાનું દીઠું હોય ત્યારે તેમ થાય એ તો બરાબર. પણ તમને કેવલ જ્ઞાન ની સત્તા નો સ્વીકાર છે? જે કેવલ જ્ઞાન ની દશામાં એક સમયમાં અનંત સિદ્ધો અનંત અનુભૂતિ સહિત 6 દ્રવ્ય ગુણ ક્રિયા સહિત જણાય તે કેવલ જ્ઞાન ની સત્તા નો સ્વીકાર છે. જેને એનો સ્વીકાર હોય તેની દ્રષ્ટિ નિર્જ્ઞાન સ્વભાવ ઉપર જાય છે. વાહ વાહ, જવી જોઈએ. અને એનું નામ જ પુરુષાર્થ છે.
એનું નામ પુરુષાર્થ. અંદર દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જાય એનું નામ
પુરુષાર્થ છે. આહા, અંદર સર્વજ્ઞ સ્વભાવ છે તેને જાણ્યા વિના ભાઈ લોકમાં સર્વજ્ઞ છે એમ તું ક્યાંથી નક્કી કરીશ?
બરાબર,
કેટલું સરસ. અંદર સર્વજ્ઞ છે એમ દ્રષ્ટિ કર્યા વિના લોકમાં સર્વજ્ઞ છે એમ ક્યાંથી નક્કી?
અહીંયા સર્વજ્ઞ ની પ્રતીતિ આવે તો લોકમાં સર્વજ્ઞ છે એમ આવે. એકરૂપ વ્યવહાર એમ કે છે હું સર્વજ્ઞ છું. પેલા
સર્વજ્ઞ પેલો આ નક્કી થાય ત્યારે
ઓલા
એ વાત ઉપર ધ્યાન સર્જાત્મ સ્વરૂપ સર્વજ્ઞ દેવ અને પરમ ગુરુ આ ત્રણેય અહીંયા છે. પંચ પરમેષ્ટિ ના પરિણામ પણ એક આત્માનું જ અવલંબન એવું કઈ ગાથામાં આવે છે.
એને
જો વ્યવહાર નો નિષેધ કરીને અહીંયા આત્મા લીધો એ બરાબર. તમે બોલો છો ઈચ્છે એ વાત કે હરિગીત બરાબર.
અરે હંત સિદ્ધાચાર્ય પાઠક સાધુ હે પરમેષ્ટિ પણ યે આત્મા કી અવસ્થાએ આત્મા હી હે શરણ. આત્મા હી હે શરણ.
આત્મા કી અવસ્થા છે
પણ
આત્મા શરણ છે. કોઈ અવસ્થા શરણ નથી એમ. હવે આઈની અવસ્થા સરળ નથી તો આર્યંતની અવસ્થા સરળ કહેતી હોય આઈની ના પાડી કેમ કે જે આત્માની અવસ્થાઓ પાંચ કહી દે એ ગુણ છે વાની વાત નથી આઈના જે ગુણ બે છે આહા એ બુદ્ધિગોચર ગુણ ને ભગવાન આત્મા જાણવા જતો નથી પોતાને જાણવાનું આત્મા એ શરણ છે એટલે આત્મા જ દ્રષ્ટિમાં આવે છે જ્ઞાનમાં ચારિત્રમાં મારા જ્ઞાનમાં આત્મા મારા દર્શનમાં આત્મા મારા ચારિત્રમાં આત્મા છે આત્મા કા એ પરિણામ હે તો ભી આત્મા એ શરણ હે બુદ્ધિ ગોચર ગુણ છે ને એ જ્ઞાન ગોચર નથી પરિણામ જ્ઞાન ગોચર તો એકલો આત્મા એ શરણ જ્ઞાન ગોચર છે આ બધું જામનગર માં આવી સિદ્ધ ના આઠ ગુણો અરિયંત ના 46 ગુણો એક બુદ્ધિ ગોચર છે જ્ઞાન ગોચર નથી જ્ઞાન ગોચર તો એકલો સામાન્ય આત્મા શુદ્ધાત્મા જ્ઞાય ચિદાન
ખરો એને કોણ જાણે છે
આનાથી વધારે શું કે એ મૂંડ તને કહીએ છે કે આ પાંચ પર્યાય તારી જે થાય છે ને એ તારું લક્ષ કરવા જેવું નથી એ બુદ્ધિ નો વિષય છે તારો વિષય તો એટલો સામાન્ય શુદ્ધાત્મા છે એમાં પાંચ પદ પ્રગટ થઈ જશે તને પાંચ પદ ને જાણીશ ને તો પ્રગટ નું
થાય જાણવાની યોગ્યતા છે ખરેખર આ ભેદ ને જાણવાની યોગ્યતા
નથી સ્વભાવ બીજો બીજો બીજાને
બીજો
છેલ્લા ત્રણ ચાર વ્યાખ્યાન ટોટલ મારી લાઈફમાં ભગવાન
ચાલુ હતું પ્રવચન સમસ્યા ક્રમ નો
અને ઓલી તો 10 કાથા ચાલશે મેં તમને કહ્યું 573 થી 582 ક્યાં વખતે કહ્યું ચાલી ગયા ચાલી એમ ને એની પેલા તમને કહ્યું હતું કથા રેકોર્ડ છે.
આ તેમની કથા ટેપ છે.
ટેપ છે.
તેમ
પ્રવાયુ થાય છે.
જે
પ્રવાયુ થાય છે એ જ્ઞાનના જ્ઞાન છે. જ્ઞાન છે. પાક ભરીએ તો દુકાન બહુ તો પૂરે જાણવાની બે રીત છે.
થવાયક થાય છે, જાણનારો જાણે છે એ ભાઈ. થવાયક થાય છે તે જાણ, થવાયક થાય છે જાણનાર લીધો છે.
વિશેષણ લીધું
નથી.
એક પુરુષ સતત નીકળ્યું છે ને એમાં
સતત
પાંચ પર્યાય આત્માના પરિણામ તો પણ આ પરિણામ નું રક્ત કરવા જેવું નથી. બીજો કરે છે, તું એમાં દખલગીરી કહીશ માં એને જાણવા દે ને. વેદ ને ભલે જાણે બુદ્ધિ. હા, ઇન્દ્રિય જ્ઞાન જાણે છે, સમજી ગયા. પણ ઇન્દ્રિય જ્ઞાન જાણવાનું બંધ કર્યું જેવું ભેગું સામાન્ય જાણવા જાય છે તો શુદ્ધ રૂપ થી આ શુદ્ધ રૂપ થવાની કાળ બુદ્ધિ ગોચર ગુણ ને આત્મા જાણવા જતો નથી. આત્માને પોતાનું જ્ઞાન પોતાને જાણવાનું છોડી અને ઇન્દ્રિયના વિષયને જાણવા જાય. ઇન્દ્રિયનો વિષય છે એ સિદ્ધના આઠ ગુણ, ઇન્દ્રિય નો વિષય છે, જ્ઞાન નો વિષય નથી. કેમ કોને કેવું આ વાત? અરિહંત ના 46 ગુણ એ જ્ઞાન નો વિષય નથી, બુદ્ધિ નો વિષય છે. પછી આપણે તેથી કહ્યું હતું ને, પછી આચાર્ય ના કેટલા ગુણ? 36 ગુણ. સમજી કે આચાર્ય ભગવાન છે અત્યારે, હો એના 36 ગુણ પ્રગટ થાય છે. એ ગુણ બુદ્ધિ નો વિષય છે, મારો વિષય નથી. પછી ઉપાધ્યાય પછી ઉપાધ્યાય ને 25 ગુણ, એ ગુણ ને કોણ જાણે છે? બુદ્ધિ જાણે છે, મારો જ્ઞાન આત્મા છે. પછી સાધુજી ના કેટલા? 28 ગુણ. બધા એક એક લીધા હતા ત્યાં, સમજી ગયા? એ સાધુજી ના 28 ગુણ બુદ્ધિ નો વિષય છે, મારા જ્ઞાન નો વિષય નથી. આત્માના જ્ઞાન નો વિષય નહીં કે આત્માના જ્ઞાન નો વિષય એકલો આત્મા છે?